सारी जुगल चरण सोल छिन्न जे नजर समीप रहो अमारिये नजर समीप रहो अमारिये वर्णिवेश रमणीय दर्शनम् मंदहास रुचिराननां भुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः ॐ अवतारिणे श्री हरिकृष्ण महाराजाय नमो नमः ॐ श्री पूर्ण पुरुषोत्तम नारायणाय नमो आदि गुरु सद्गुरु गुणातीतानंद मुनये नमो नमः मम गुरु चरण कमलेभ्यो नमो नमः बोलो स्वामी नारायण भगवान
जय
श्री हरे
कृष्ण महाराज जय
श्री लक्ष्मी नारायण
देव जय
श्री नर नारायण
देव जय
श्री नारायण मुनि
देव जय
श्री लाडिला
घनश्याम महाराज जय
श्री विघ्न विनायक
देव जय
श्री कष्टभंजन
देव
जय श्री पांसु परमहंस
जय
दिव्य मंदिर में विराजता वाला लाडीला घनश्याम महाराज आ धनुर्मास ज्ञान यज्ञ ना प्रणेता पूज्यपाद वाला गुरुजी आदिक तमाम ब्रह्मनिष्ठ पूजनीय वाला संतो पार्षदो आप सर्वे भक्तजनों ने भाव थी जय स्वामीनारायण। खूब आनंद आवे छे जोत जोतामा ત્રણ ત્રણ અઠવાડિયા જતા રહ્યા ખબર પણ ના પડી હવે માત્ર ને માત્ર એક અઠવાડિયું બાકી છે આવતા રવિવારે પૂરું ઘણી મહેનત કરી કે ગુણાતીતાનંદ સ્વામીના જીવન પ્રસંગો સમગ્ર બધા આ ધનુર્માસ જ્ઞાન યજ્ઞમાં પૂરા થઈ જાય પણ અશક્ય કાર્ય હતું ઘણું એમ થયું કે આ જવા દઉં આ જવા દઉં આ વાતને નથી લેવી નથી લેવી પણ આલા ભક્તો સ્વામીના પ્રસંગો એક એક એવા હતા એમ થાય કે આને મૂકશું તો કેમ થાય માટે છેલ્લે સુધીના પ્રસંગો સ્વામીના નહીં આવે જ્યાં સુધી આવે ત્યાં સુધી સાંભળશું પછી બીજા ત્રીજા જે ઉત્સવ પ્રસંગે કદાચ કઈ સમય મળે એમાં ફરી છેલ્લા પ્રસંગો થોડા બાકી રહી એટલે શું અદ્ભુત પ્રસંગો ગણતરી કરતા હતા ત્યારે ગણતરીમાં લગભગ પુસ્તકમાં તો 500 થી ઉપર પ્રસંગો હોય પણ એમાંય ગણતરી કરતા કરતા 200-250 જેટલા મેં સિલેક્ટ કર્યા હતા એમાંથી એ પૂરા નથી થયા મહાપુરુષો જીવન જીવે છે માત્ર ને માત્ર જીવના કલ્યાણને વાસ્તે સ્વીકારે આપે વાત કરે બોલે જે કાંઈ પણ કરે એમાં ઊંડો ઊંડો એક હાર્દ હોય કે આ જીવ ગમે એમ કરીને કે ભગવાનના માર્ગે ચાલે ભગવાન તરફ ગતિ કરે અને આપણે બધું અત્યારે સાંભળી રહ્યા છીએ સ્વામીના વચનને જે જે માનીને બેઠા એ બધા સુખ્યા થઈ ગયા અને જેણે જેણે ગુણાત્માનંદ સ્વામીના વચનમાં વિશ્વાસ ન રાખી અને એથી વિરુદ્ધ રહ્યા હોય, એથી વિરુદ્ધ કામ કર્યું હોય, તો એ બધાને દુઃખ આવ્યું છે. માટે સંતના વચનમાં વિશ્વાસ એ જ આપણને ભગવાન તરફ ગતિ કરાવે છે. ભગવાનમાં લાગવું હોય, ભગવાનમાં જોડાવવું હોય, ભગવાનનો સુખ મેળવવું હોય, ભજન કરવું હોય ને, તો એનું એક અંગ છે આ, કે આપણને જે મેળાવ હોય સંતો, જે સદપુરુષો એવા એકાંતિક ભક્તો, એના વચનના મર્મને સમજીએ. આપણે જતું કરી દઈએ છીએ, આ ભાઈ હાલશે, ત્યારે જ આપણું મન ભગવાનમાં લાગે છે, એ વિના નહીં લાગે. એ મર્મ જ્યાં સુધી નહીં પકડાય ને, ત્યાં સુધી ભગવાનનું એ સુખ ન આવે. માટે એ ખાસ વાલા ભક્તો આપણે કરીએ. આજે તારીખ 9/1/2018 મંગળવાર, પોષ વદ આઠમ. આજના દિવસે વાલા ભક્તો ગુણાત્માનંદ સ્વામી સાથે ઉનાના જે પ્રસંગો હતા સ્વામીના, એ આજે કથામાં આવશે. સંમત 1911ની સાલ, ગુણાત્માનંદ સ્વામી જલજીર્ણીનો સમયો કરવા માટે ઉના પધાર્યા છે. જલજીર્ણીના સમયે સ્વામી ઉના પધાર્યા, ઉત્સવ રૂડો ઉજવવા સૌ ભક્તજન ભેળા થયા. એકાદશીના દિવસે ગુણાત્માનંદ સ્વામીએ લાલજીને પાલખીમાં બેસાડીને શોભાયાત્રા કાઢી. મચ્છુંદરી નદીમાં જળમાં ઝીલાવા માટે સંતો હરિભક્તો ગયા અને ત્યાં ઉત્સવ ખૂબ ધામધૂમથી કરવામાં આવ્યો. કીર્તન ભક્તિ કરી અને સ્વામી લાલજીને જળ ઝીલાવી રહ્યા હતા. જળ ઝીલાવી અને પછી વાજતે ગાજતે આખો સંઘ મંદિરે આવ્યો અને એ સમયમાં નાઘેર અને બાબરિયા વાડના હજારો હરિભક્તો હતા અને સ્વામીને ઉનામાં ધર્મશાળા કરાવવાની હતી સાધુની. અને વળતે દિવસે વામન દ્વાદશીનો દિવસ, વામન જયંતિનો દિવસ, એટલે સ્વામી સભામાં વાત કરે છે. આજે એકાદશી ઉજવી, કાલે દિવસ છે દ્વાદશનો. આજે એકાદશી ઉજવી, કાલે દિવસ છે દ્વાદશનો. જી આજે એકાદશી ઉજવી, કાલે દિવસ છે દ્વાદશનો. આજે ભારી મહાપવિત્ર ભૂમિ દાનનો, દિવસનો મહિમા ભારી મહાપવિત્ર ભૂમિ દાનનો. ગુણાત્માનંદ સ્વામી સભામાં વાત કરે છે કે આજે આપણે એકાદશીના દિવસે ખૂબ ધામધૂમથી જલ જીર્ણીનો ઉત્સવ ઉજવ્યો, કાલે દ્વાદશનો દિવસ છે, કાલે ભૂમિદાનનો દિવસ છે, મહાપવિત્ર દિવસ છે. સ્વામી વાત કરે છે, વલ્લભજી શેઠ, કરમજી શેઠ, જેઠા શેઠ વગેરે બધા શેઠિયાઓ ભેગા થયા છે અને એની આગળ આ સ્વામી વામન જયંતિના મહિમાની વાત કરે છે. શું કામ ભૂમિદાનનો દિવસ છે? સ્વામી કહે છે,
વામનજીએ બલિ પાસે માંગી જમીન યાદીન, વામનજીએ બલિ પાસે માંગી જમીન યાદીન. હે વામનજીએ બલિ પાસે માંગી જમીન યાદીન, વામન સાધુ માટે કરવી ધર્મશાળા, માટે તમે અર્પો જમીના. માટે કરવી ધર્મ શાળા માટે તમે અર્પો જમીના સાધુ માટે કરવી ધર્મ શાળા માટે તમે અર્પો જમીના
ભણતાનંદ સ્વામી શેઠિયાઓને કહે છે કે આવતીકાલે દ્વાદશીનો દિવસ છે, ભૂમિદાનનો મહિમા ખૂબ ભારી છે આ દિવસને દિવસે, કારણ કે વામનજી જ્યારે બલિરાજા પાસે આવ્યા અને ત્રણ પગલા પૃથ્વી માગી અને બલિરાજાના ગુરુજીએ કીધું એમને કે આ ભગવાન છે, સાંભળ્યો છે, આ કપટ કરશે, વાસુદેવ છે, બધી વાત કરી રોક્યા, પણ તેમ છતાંય બલિરાજાએ કીધું ભગવાન માગવા આવે તો પછી કોણ ન આપે, ત્રિલોકીના રાજાઓ અને વચન આપ્યું કે ત્રણ પગલા જમીન તમારું માપી લ્યો, ત્યાં તો વામનજીએ વિશાળ શરીર કરી અને સમગ્ર બ્રહ્માંડ બે પગલામાં માપી દીધું, આખું બધું જ બે પગલામાં, હવે કે ત્રીજો પગલો ક્યાં મૂકું, ત્યારે બલિરાજા કે મારા મસ્તક ઉપર મૂકો, પોતાનો દેહ પણ અર્પણ કરી દીધો. ગુણાત્યાનંદ સ્વામી કહે છે ભારે મહિમા છે આવતીકાલના દિવસનો, અને આવતીકાલના દિવસે જે ભૂમિદાન કરે છે એ મહાભાગ્યશાળી ગણાય, માટે શેઠિયાઓ તમે બધા ભૂમિદાન કરો, જમીન આપો, કારણ કે અમારે સાધુઓ માટે ધર્મશાળા બનાવી છે. બધા શેઠિયાઓ પણ મહિમાવાળા હતા, સંતના વચનમાં રહેનારા હતા, એટલે સ્વામીએ જે આ વાત કરી ત્યાં તરત જ બધા ખૂબ રાજી થયા. વાત સુણી સ્વામી તણી સૌ શેઠિયા રાજી થયા, ધર્મશાળા બાંધવાને માટે એ વાડાઓ અર્પણ કર્યા. શેઠિયાઓ બધા ભેગા થઈ ધર્મશાળા બાંધવાને માટે એમના જે ખુલ્લા વાડા હતા એ બધા અર્પણ કરી દીધા, અને શેઠિયાઓ ખૂબ રાજી થયા. હરખભેર મંદિરને માટે, ધર્મશાળાને માટે અર્પણ કરી, અને શેઠિયાઓએ ગુણાત્યાનંદ સ્વામીનો અનહદ રાજીપો મેળવ્યો. પછી તો સ્વામીએ પોતાના શિષ્ય રઘુવીર ચરણદાસજી સ્વામીને એ ધર્મશાળાના બાંધકામની જવાબદારી સોંપી, અને જલજીરણીના સમયા ઉપર સમઢિયાળાથી ભોજા ભગત પોતાના પિતા કુંભાવ વણજરને લઈને ઉના દર્શને આવ્યા હતા. એ સમયામાં એ સમઢિયાળાથી ભોજા ભગત તેમના પિતા પણ આવ્યા હતા. ભોજા ભગતના પિતા કુંભાવ વણજર ઉદ્ધવા અવતાર રામાનંદ સ્વામીના ગુરુ આત્માનંદ સ્વામીના જોગમાં આવેલા હતા, એમનો યોગ થયેલો હતો. કુંભા વણજરે ગુણાત્યાનંદ સ્વામીના દર્શન કરતા જ એમના અંતરમાં શાંતિ થઈ ગઈ, અને મનમાં એવો સંકલ્પ થયો કે આ સાધુ ભારે સમર્થ લાગે છે, કારણ કે માત્ર હજુ તો એ અમારી સામે ઊભા છે અને દર્શન કરતાની સાથે જ મારું હૈયું ઠરી ગયું, ભારે સમર્થ આ સાધુ લાગે છે. બંને બાપ દીકરા બે દિવસ ત્યાં રોકાણા, સ્વામીનો ખૂબ સમાગમ કર્યો, અને સ્વામીએ પણ ભગવાન સ્વામિનારાયણની બળભરી વાતો કરી, અને ભોજા ભગત તો સત્સંગના રંગે રંગાયેલા હતા જ, પણ આ કુંભા વણજર જે એમના પિતા હતા એમને પણ ભગવાન સ્વામિનારાયણનો નિશ્ચય કરાવ્યો, અને પછી હલવા ટાણે એ કુંભા વણજરને સંકલ્પ થયો કે સમઢિયાળા ઘણું દૂર છે, એ મને સ્વામી તેની ઘોડી આપે ને તો પહોંચવામાં સાનુકૂળ પડે, એ હાલતા જાય તો તકલીફ પડે, આ સાધુ મને ઘોડી આપે ને એની તો સારું. જીવ સંકલ્પ કેવા કરે જોવો તો ખરા. ખબર પડી ગઈ કે આ સાધુ સમર્થ છે, સમાગમ કર્યો, નિશ્ચય કરાવી દીધો, પણ તેમ છતાંય માઇક વસ્તુ પદાર્થ છે ને એ જલ્દીથી છૂટતું નથી, એમને એમ થયું કે હવે આ સંત જો મને પોતાની ઘોડી આપે તો હું જલ્દી પોગી જાઉં, અને સ્વામી અંતર્યામી પણ એ સંકલ્પ જાણી ગયા અને એમણે કીધું, કુંભા વણજર, તમને તમે મોટા, તમને આ ઘોડી જોતી છે તો લઈ જાઓ. અને સ્વામીએ જે આ વાત કરી ત્યાં કુંભા વણજરને આશ્ચર્ય થયું અને સ્વામીને કહે, સ્વામી તમે તો મોટા સ્વામી ખરા. જેમ આત્માનંદ સ્વામી અને રામાનંદ સ્વામી બીજાના અંતરની વાત જાણી જાતા હતા, એવી જ રીતે ગુણાત્માનંદ સ્વામી એ તમે અમારા મનની વાત જાણી ગયા. અને કુંભા વણજરની આ વાત સાંભળી સ્વામી મંદ મંદ હસવા લાગી ગયા. પછી એ બંને જણા સ્વામીની રજા લઈ અને સમઢિયાળા ગયા. વિક્રમ સંવત 1915 સાલ, એમાં ગુણાત્માનંદ સ્વામી જલજીરણીનો સમયો કરવા ફરી ઉના પધાર્યા હતા. ત્યારે સ્વામી વડવિયાળા ગામે પધાર્યા. બીજે દિવસે ત્યાંથી નીકળી કાજરડી થઈ તાળ ગામ પધાર્યા અને રામજી શેઠે સ્વામીનું ખૂબ ભાવથી સ્વાગત કર્યું. ત્યાં સ્વામીને આગ્રહ કરીને રોક્યા અને ઉનાથી સુંદરજી શેઠ અને પ્રભુદાસ બંને સ્વામીના દર્શન કરવા માટે તાળગામ પણ પધાર્યા હતા. શેઠને સ્વામી ઉના આવે અને બ્રહ્મચારી અચિંત્યાનંદજી એમની કથા કરવાનો વિચાર હતો કે જલ્દીથી ગુણાત્માનંદ સ્વામી ઉના ગામ પધારે અને અચિંત્યાનંદ વર્ણી ત્યાં કથા કરે એવો સંકલ્પ હતો. એટલે શેઠે સ્વામીએ પાસે આવી અને સ્વામીને વિનંતી કરી, પોતાના સંકલ્પની રજૂઆત કરી કે સ્વામી આવો સંકલ્પ છે, અચિંત્યાનંદ વર્ણી કથા કરે, આપ બધા સંતો પધારો. સ્વામીએ મર્મમાં કહ્યું કે મારા જે ધાર્યું હોય ને તેમ થાય, બાકી આપણે સંકલ્પ ગમે એટલા કરી લઈએ પણ થતા નથી પૂરા. ગુણાત્માનંદ સ્વામી આવી મર્મમાં વાત કરી અને કીધું કે જાજા સંકલ્પ વિકલ્પ કરવા નહીં, ભગવાને જે વિચાર્યું હશે એ જ થવાનું છે. પણ સુંદરજી શેઠ સ્વામીનો સંકેત સમજી ના શક્યા. સ્વામી કહે, અમારે તો ઉના પહોંચતા 15 દિવસ થશે. ત્યાં વાત સાંભળી એટલે તરત શેઠ બોલ્યા, સ્વામી તો પછી તમે 15 દિવસ પછી આવો તો હું અત્યારે ઝડપથી ઉના જવા માટે નીકળી જાઉં, બધું કામકાજ તૈયારી કરું. સ્વામી કહે, 2-3 દિવસ રોકાવ, કથા વાર્તા સાંભળો, એનો લાભ લ્યો અને પછી તમે જાઓ. સંત ટકોર કેટલી કરે છે, સાવધાની કેટલી બતાવે છે, આમાંથી આપણને ખબર પડે. સૌ પ્રથમ તો સ્વામીએ ટકોર કરી, ભાઈ ભગવાનનું ધાર્યું થાય છે એમાં જ જો સમજી જાય, કદાચ કંઈક સ્વામી આમાં કહેવા માંગે છે પણ એ પણ ખબર ના પડે. ત્યારે ગુણાત્માનંદ સ્વામીએ બીજી વાર શેઠને કીધું કે શેઠ તમે 2-3 દિવસ અહીંયા રોકાઈ જાઓ, અત્યારે ઉતાવળ ના કરો જવાની. તેમ છતાંય શેઠ કહે છે કે સ્વામી મારે ઘરનું રંગ રોગાન કરાવી લઉં, કામકાજ બધું ચોખ્ખું કરાવી લઉં, કારણ કે 15 દિવસમાં તમે બધા આવશો. અને સ્વામીએ ફરીથી મર્મમાં કહ્યું, શેઠ આ દુનિયામાં કોઈના કામ પૂરા થયા નથી, માટે માયાના રંગ ઉતારી ચૈતન્યને શુદ્ધ કરવાના સંકલ્પ કરો. કેટલી ટકોર કરે છે. આ ત્રીજી વાર ગુણાત્માનંદ સ્વામી બોલા, માયાના રંગ ઉતારો, ઘરને રંગવાના સંકલ્પ થતા હતા. સ્વામી કહે, એને રંગવાની જરૂર નથી, હૈયાને રંગો. પણ તેમ છતાંય તાન ઓલું જાગી ગયું એટલે સંતના વચનમાં કાંઈ વિશ્વાસ આવે નહીં. ત્યારે ઘણી વાર એવું બને, વાલા ભક્તો, સંતો આપણને કંઈક ટોકતા હોય અથવા તો કંઈક એવી આજ્ઞા કરતા હોય પણ આપણને એ તીવ્ર ઈચ્છા હોય એ કાર્ય કરવાની, એના કારણે આપણને વચનમાં વિશ્વાસ બેસે નહીં. પણ સંતના વચનના મર્મને જે સમજી જાય સમયે, એ જ શાણો છે, એ જ ડાયો, એ જ ચતુર. સ્વામીએ કેટલી વાર કીધું, સ્વામી કે કોઈના કાર્ય પૂરા થયા નથી, સંકલ્પ કોઈના પૂરા થયા નથી, ગમે એટલા આપણે સંકલ્પ કરી લઈએ પણ શું આપણું ધાર્યું કાંઈ થાય છે? અને જો હવનું ધાર્યું થાય ને તો હવ સૌ પ્રથમ એ જ સંકલ્પ કરે કે બીજાને દુઃખ આવે. જોજો મોટે ભાગે, ગઈકાલે આપણે વાત થઈ હતી ને, કે માણસ પોતાના સુખે એટલો સુખ્યો નથી જે બીજાના સુખે દુખી છે. માણસને દુઃખ ત્યારે જ થાય છે જયારે બીજાનું સુખ જોવે છે ને ત્યારે. આપણને જે પ્રાપ્ત થયું છે એ કાંઈ ગણતરીમાં આપણે લેતા નથી, અને બીજાને જે મળ્યું છે એ જોઈ જોઈને આપણે દુઃખી થાય. અને સંકલ્પ વિકલ્પ વધે પછી, અને જેટલા સંકલ્પ વાલા ભક્તો આપણા થાય ભગવાન સંબંધી થી વિરુદ્ધ, ભગવાન સંબંધી નહીં એવા જેટલા સંકલ્પ થાય એટલા જ આપણને જન્મ મરણમાં અવરોધ થાય એ સંકલ્પો. માટે ભગવાન સંબંધિત સંકલ્પ વિશેષ કરવા. કાર્ય કોઈના પૂરા થયા નથી. એક શ્રીજી મહારાજ 49 વર્ષની ઉંમરે કહી ગયા કે મેં જે ધાર્યું હતું મારા બધા જ સંકલ્પ પૂરા થઈ ગયા છે, હવે કઈ કરવું બાકી રહ્યું નથી. એક ભગવાન બોલી ગયા, બાકી કોઈ એવું કહી નથી ગયું કે હવે મારા બધા જ સંકલ્પ પૂરા થઈ ગયા છે. કઈક ને કઈક બાકી જ હોય. સ્વામી ઘણી વાર ટોક્યા, ઘણી વાર મર્મમાં વાત કરી, પણ શેઠે એ વાણીમાં કંઈક ઘાટ શેઠને કંઈક ઘાત આવવાની હતી એ ટાળવા માટે સ્વામી ઘણી વાર રોકતા હતા, પણ એ શેઠે સ્વામીની વાત ટાળી નાખી અને વચનમાં વિશ્વાસ ન રાખી અને વચન માની શીખ્યા નહીં. શેઠ પાછા ઉના પધાર્યા અને ઉના આવી અને પછી કામકાજ કરવા ચાલુ કરવા માંડ્યા. શેઠ ચુનારાને કહે કે તારી પાસે જેટલો ચૂનો હોય તે જલ્દીથી લઈ આવ. પણ એમણે કીધું કે મારી પાસે હવે ચૂનો નથી, જો તમે છાણા આપો તો ભટ્ટો ચૂનો તૈયાર કરી આપું. શેઠ કહે હમણાં જ છાણા મોકલાવું છું. હે, કામકાજ તરત કરવા લાગ્યા. છાણા લેવા ભાવસારને ઘેર ગયા. તેને ઘરે તે ભાવસાર હતા નહીં, પણ તેમના દીકરી હતા એટલે એમણે કીધું કે પિતા તો નથી અને છાણા મેળા ઉપર મૂક્યા છે, જો ઉતારવા માટે કોઈ હોય તો ઉતારી લ્યો. એટલે શેઠ પોતે જ એ છાણા ઉતારવા માટે ચેડા ઉપર અને ખાટલાનો પાયો શેઠને પછી વાગ્યો પડ્યા એટલે પેટમાં ભયંકર આટી પડી અને દુખાવો ઉપડ્યો. તરત જ કુટુંબી જનોએ વૈદ્યરાજને બોલાવવા માટે માણસ મોકલો, પણ તે દિવસે તે વૈદ્યરાજ પણ સ્વામીના દર્શન કરવા માટે ત્યાં તડગામ ગયા હતા એટલે માણસને ત્યાં મોકલો. સ્વામી પાસે વૈદ્યરાજ બેઠા હતા અને વૈદ્યરાજને વિનંતી કરી કે તમે ઝડપથી આવો, શેઠને પેટમાં દુખાવો થાય છે. સ્વામીએ વાત સાંભળી. સ્વામી વૈદ્યરાજને કહે શેઠ, વૈદ્યરાજ હવે શેઠનું આયુષ્ય પૂરું થઈ ગયું છે. અમે શેઠને કહ્યું પરંતુ માયના નહીં, છતાં તે ગયા માટે તમે પણ જાઓ અને કદાચ કંઈક સારવાર બનતી હોય તો કરો આશ્વાસન રૂપે, બાકી આયુષ્ય હવે પૂરું થઈ ગયું છે. વૈદ્યરાજ ઉના એવા. સ્વામી બીજે દિવસે ઉના ગામ પધાર્યા અને ઉનાના માધવજી ભાઈએ સ્વામીના સેવક માધવચરણ દાસજી સ્વામી જે હતા એમને કીધું કે તમે જરાક સ્વામીને વિનંતી કરો ને કંઈક કૃપા કરે. એ સ્વામી કૃપા કરીને ત્રણ વાર તો ટકોર કરતા હતા. હે, રોઈ ક્યા, પણ એ કૃપા સમજાણી નહીં. સ્વામીને વાત કરી માધવચરણ સ્વામીએ એટલે તરત સ્વામીએ કીધું કે મહારાજે ધાર્યું હશે એ થશે. માધવજી ભાઈ શેઠના ઘરે ગયા, ત્યાં તો શેઠે દેહ મૂકી દીધો હતો અને આશ્વાસન આપવા સ્વામી શેઠના પરિવારજનોને કથા વાર્તા કરી એમના હૈયાનો ભાર હળવો કરતા હતા. વાલા ભક્તો, ટકોર જ્યારે સંતની થાય, જ્યારે સંતો કંઈક રોકતા હોય ટોકતા હોય ત્યારે આપણે શાંતિપૂર્વક, કદાચ હોય આપણા અંતરમાં કંઈક સંકલ્પ, સામાન્ય જીવ છીએ, પણ એ સંતના વચનને શાંતિપૂર્વક સમજવાના પ્રયત્ન કરવું. પ્રયત્ન કરીએ તો આપણને ખબર પડે, ધીમે ધીમે આપણને ખ્યાલ આવશે કે સંતો શું કહેવા માગે છે. એમ ડાયરેક્ટ ખબર નહીં પડી જાય. માટે વાલા ભક્તો એ અભ્યાસ પણ આપણે કરવો જોઈએ. કોઈક એવા એકાંતિક હરિભગત હોય, કોઈક પાંચ દસ જણા હરિભગત ભેગા થઈ આપણને કંઈક કહેતા હોય ને તો એમાં કંઈક આપણું સારું હોય, અને કદાચ આપણને મનાય કે આ હરિભગત કહે છે અને એમાં વિશ્વાસ ન આવે તો એમ આપણે ધારવું કે એમાં રહીને ભગવાન આપણને કંઈક કહી જાય છે, ભગવાનનું તો મનાય આપણને. માટે સંતો હરિભક્તો કંઈક આપણને કહેતા હોય ને એમાં શાંતિથી પહેલાં વિચારવું, ઉતાવળ ન કરવી. એમાં કંઈક મોટી ઘટના કંઈક બની જવાની હોય ને એમાંથી એ તારવા માંગતા હોય, બચાવી લેવા માંગતા હોય. આજે લગભગ બે ત્રણ પ્રસંગો એવા છે. એવો જ એક પ્રસંગ છે, વલ્લભજી શેઠના દીકરા મોતીચંદનો સંબંધ ધોરાજીના વણિક પરિવારને સાથે થયો હતો, એમાં થયો હતો. વિક્રમ સંવત 1919 સાલમાં વલ્લભજી શેઠ જાન લઈ અને દીકરાને પરણાવવા ધોરાજી જતા હતા અને લગ્નવિધિ પતાવી એ બધો રસાલો જે હતો એ સાથે લઈ જૂનાગઢ પહોંચ્યા. ગુણાત્તાનંદ સ્વામીના દર્શન કર્યા. સ્વામીએ પણ શેઠને દર્શન દઈ અને કીધું કે વલ્લભજી શેઠ, આજે રાત્રિ તમે બધા અહીંયા રોકાઈ જાઓ, આગળનો રસ્તો જોખમી છે, માટે તમે આગળ જતા નહીં, આજની રાત તમે અહીંયા જૂનાગઢ રોકાવ. પણ શેઠ સ્વામીની વાત સમજી શક્યા નહીં અને સ્વામીને કહ્યું કે મારી સાથે આરબ સૈનિકની ટુકડી છે, હા સૈન્ય છે. માટે સ્વામી શેઠે કીધું કે સ્વામી જાન લઈને જવામાં કાંઈ વાંધો નથી, હવે આરબની સૈન્ય છે માટે સિક્યોરિટી બહુ છે, કાંઈ વાંધો નહીં આવે. આપણને વાલા ભક્તો ઘણીવાર આવું થાય, આપણી આજુબાજુ હોય કંઈક, આપણામાં એવી કંઈક સામર્થ્ય હોય અથવા તો શક્તિ હોય, એનું બળ હોય, એટલે એના કારણે સંતોના વચન મનાય નહીં, હરિભક્તોના વચન મનાય નહીં. આ વલ્લભજી શેઠને પણ આવું હતું, એમને બળ હતું સૈન્યનું, એટલે સ્વામીને કીધું કે સ્વામી આ સૈન્ય છે એટલે વાંધો નહીં આવે. એટલે સ્વામીએ શેઠના મનમાં એવું તાન જોયું કે આમને જવું જ છે, ત્યારે સ્વામીએ કીધું છેવટે કે રાત્રે છે ને વસુપાડા ગામ આવે છે રસ્તામાં, ત્યાં રોકાજો, પણ ગામ બહાર જતા નહીં. કદાચ અહીંયાથી તમારે નીકળી જવું હોય એવું તાન છે, પણ શેઠ તમે વસુપાડા ગામમાં રોકાજો. શેઠે ઉતાવળમાં સ્વામીની વાત ઊંચા મને સાંભળી હા હા કરી અને ચાલતા થઈ ગયા. બહુ કઈ અંતરમાં વિચારપૂર્વક એ વાતને લીધી નહીં, રાત પડી વસુપાડા ગામ આવ્યું અને સ્વામીની વાત એ ભૂલાઈ ગઈ. અને ગામની બહાર રસ્તામાં રહ્યા પછી અને શેઠને સ્વામીના વચન કરતા ચોકીદાર પર વધારે ભરોસો હતો, એટલે બધા આમ ત્યાં રહી ગયા ગામની બહાર રોકાણા. રાત્રિ હેમખેમ વીતી ગઈ, કાંઈ ચોર આવ્યા નહીં, પણ જે થવાનું હતું એ સવારે થયું, વહેલી સવારે. રોજાના દિવસો ચાલતા હતા એટલે આરબના જે સૈનિકો હતા એ વહેલી સવારે બધા ભેગા મળી જમવા બેઠા, અને થોડે દૂર ચોર સંતાઈને અવસરની રાહ જોતા હતા, એટલે ચોકીદારો જમવામાં મશગુલ હતા અને રસાલો બધો ઊંઘતો હતો. ત્યારે ચોર ઘરેણું ગાડું અને રૂપિયા લઈ બધા ચાલતા થયા અને ખબર પડી ત્યારે શેઠ જાગી અને જોયું ત્યાં તો બધું ચોરાઈ ગયું હતું, સ્વામીના વચન તુરત યાદ આવ્યા. પછી સંતના વચન યાદ આવ્યા કે હા મેં ગુણાત્તાનંદ સ્વામી કહેતા હતા મને, પણ તેમ છતાં હું એ સ્વામીના વચનને ગણકારતો નહોતો, એટલે આ બધું હવે ચોરાઈ ગયું, દુઃખ આવ્યું. શેઠે બધાને ઉના પહોંચાડ્યા અને પોતે જૂનાગઢ આવી રાજમાં ફરિયાદ નોંધાવી કે અમારું બધું આ ચોરાઈ ગયું છે. પણ ત્યાર પછી સ્વામી પાસે આવી અને રડવા લઈ ગયા. સ્વામીને કહે છે, શેઠ અમે તમારું વચન માન્યા નહીં, એટલે સ્વામી આ બધું દુઃખ આવ્યું અને એનું આ પરિણામ છે, મારી હજારોની મત્તા લૂંટાઈ ગઈ. સ્વામી ને પછી આવીને વિનંતી કરે છે. સ્વામીએ કહ્યું, પસ્તાવો ન કરો, હવે એ ભગવાનની મરજી માની અને ધીરજ રાખો, બીજું શું કરવું. સાવધાની હતી, સંત કરતા હતા, પણ ત્યારે ચેતવ્યા નહીં, પછી તો હવે ધીરજ રાખી અને બીજું કાંઈ કરવાની જરૂર નથી, બસ ભગવાનની ઈચ્છા હતી એટલે એ ચોરાઈ ગયું એમ માનો. શેઠે કહ્યું, સ્વામી કંઈક દયા કરો, લોટાયેલો સામાન પાછો આવે. સ્વામી કહ્યું, શેઠ મહારાજ દયા કરશે, ઘરેણું પાછું નહીં આવે, પણ પૈસા તમારા જે હતા એ મળી જશે. શેઠને આશ્વાસન આપી, ધીરજ પ્રાપ્ત કરાવી અને થોડા દિવસ પછી સ્વામીએ કહ્યું, તેવી રીતે જ થયું. ચોર પકડાયા અને પૈસા બધા મળી ગયા, પણ ઘરેણું હાથમાં ન આવ્યું. મળ્યું તેમાં શેઠે આભાર માન્યો કે વાંધો નહીં, જે આવ્યું હાવ વયું ગયું તું, એ કરતા પૈસા જે હતા એ બધા પાછા આવ્યા. આવા કેટલા પ્રસંગો છે. ગુણાત્માનંદ સ્વામીએ કેટલી ચેતવણી આપે છે, જે માને જે સ્વીકારે એના દુઃખ ટળી જાય છે. સંમત 1919માં ગુણાત્માનંદ સ્વામી સંત મંડળને સાથે લઈ ઉનામાં પધાર્યા હતા અને અમરેલી વિસ્તારમાં વિચરણ કરી તે ઉના ખાતે હિન્દુ મુસલમાનોની તકરાર થતી હતી. ત્યારે મુસલમાનોએ ગાયોની કતલો કરી હિન્દુઓને માર્યા, ઘરબાર લૂંટ્યા, સળગાવી દીધા, ખૂબ હેરાનગતિ થતી હતી એમાં. એટલે ઉનાના નગર શેઠ વલ્લભભાઈ, કરમચંદભાઈ વગેરે લઈ અને જૂનાગઢ નવાબ પાસે ફરિયાદ કરવા આવ્યા કે આવું બધું થયું છે. ત્યાં 2 મહિના રોકાણા, પણ તેમ છતાંય કોઈએ ફરિયાદ સાંભળી નહીં. એટલે ઉનામાંથી બધા એવું નક્કી કર્યું કે ઉસાળા ભરી અને ભાવનગર વસવાનો વિચાર કર્યો. બધાએ આવો સંકલ્પ કર્યો, હવે અહીંયાથી ભાવનગર જઈ અને ન્યા નિવાસ કરીએ. આ અરસામાં વલ્લભજી શેઠના ભાઈ કલ્યાણજી ભાઈ જે હતા તે ઉના વિસ્તારમાં સ્વામી સાથે વિચરણમાં હતા. એટલે વલ્લભજી શેઠે કાગળ લખી અને એક ખેપિયાને મોકલો કે તમે જાઓ, આ કલ્યાણજીને આ પત્ર આપો અને બધા સમાચાર સ્વામીને પણ આપજો અને કહેજો કે સ્વામી કંઈક દયા કરે. એટલે એ ખેપિયો કાગળ લઈ કલ્યાણજી શેઠ પાસે આવ્યો અને કાગળ વાંચી કલ્યાણજી શેઠ ઉદાસ થયા. એટલે ગુણાત્માનંદ સ્વામીએ એમને પૂછ્યું, એટલે સ્વામીને વાત કરી, ભાવનગર જઈને તો ઉના વિસ્તારની અમારી લાખો રૂપિયાની ઉઘરાણી ધૂળધાણી થઈ જશે. સ્વામીએ કહ્યું, તમે માનતા માનો. શેઠ ઉદાસ થઈ ગયા, એટલે જો આ ચિંતા હોય તો તમે કંઈક માનતા માનો તો સારું થાય. શેઠ કહે, સ્વામી તમે ક્યોય માનતા માનીએ, તમે કહો તો રાધારમણ દેવના દરવાજા સોના ચાંદીના કરાવી દઈએ, એ રણછોડ રાય દેવ સિદ્ધેશ્વર મહાદેવની કંઈક માનતા માની. ગુણાત્માનંદ સ્વામી કહે, અમારે રૂપિયાની નહીં પણ સમજણની માનતા મનાવી છે. આ કંઈક નવી પ્રકારની માનતા આવી, નકર માનતા માને ને આ બધા ડીલિંગ કરે ભગવાનની હારે કે જો તમે અમારું કામ કરી દો ને હું આટલા શ્રીફળ ચડાવું કે આટલા ઓલા હું નિવેદ કરું ને આમ કરું ને તેમ કરું, આ કરાવી દઉં, આટલું કામ કરાવી દઉં, આટલું દાનમાં આપવું એ નિમિત્તે આ ભગવાન સાથે વ્યવહાર થાય. આ ઈ થયું ને માનતા. એટલે પણ સંત જે માનતા મનાવે ને આ એ સમજણની છે, આ રૂપિયાની નહીં. ગુણાત્માનંદ સ્વામી કે અમારે તો સમજણની માનતા મનાવી છે. કલ્યાણજી શેઠને કાંઈ ખબર પડે નહીં. કલ્યાણજી શેઠે કહ્યું, સ્વામી એ સમજણની માનતા કોને કહેવાય, કંઈક હરખી વાત તો કરો, એ અમને કાંઈ ખબર પડે નહીં, અમે તો તમે કહો એમ કરીએ. ત્યારે સ્વામીએ કહ્યું, કલ્યાણજી તમે બધા ઉનાના શેઠિયાઓ, ભગવાન સ્વામિનારાયણ સર્વોપરી છે, સર્વ અવતારના અવતારી છે અને અક્ષરાદિક સર્વના નિયંતા છે, એવી દ્રઢ સમજણ કરવાનો અને બીજાને દ્રઢ સમજણ કરાવવાનો સંકલ્પ કરો. તમે આટલો સંકલ્પ ખાલી કરો, આવું માનો તમે કે ભગવાન સર્વોપરી છે, સર્વ અવતારના અવતારી છે, સર્વ કારણના કારણ છે, આટલો સંકલ્પ ખાલી કરો અને બધાયને આ સમજણ કેળવવાની વાત તમે કરો, એવો સંકલ્પ કરો, તો તમારું હારું થાય, તો ભગવાન કઈક તમારું હારું કરે. સ્વામીના હૃદયમાં સમજણનું જેમ જેવું મહત્વ હતું એવું સંપત્તિનું નહોતું, એવું આપણને આમાંથી ખ્યાલ આવે છે. જગતમાં જાત જાતની માન્યતાઓ માનવામાં આવે છે, પરંતુ આ માનતા તો સાવ અનોખી હતી. કલ્યાણજી શેઠે સ્વામીને હાથ જોડીને કહ્યું, સ્વામી ભલે આજથી અમે ભગવાનને સર્વોપરી માનીએ સંકલ્પ કરીએ છીએ અને બીજાને પણ સમજાવવાના પ્રયાસ કરીશું. ત્યારે સ્વામીએ કહ્યું, એમ ખાલી મૌખિક નહીં, કાગળ લખો. હે, તમે તો અહીંયા કહી દો માટે કલ્યાણજી તમે વલ્લભજીને કાગળ લખો, એ પણ એવી માનતા માને, બંને ભાઈઓ એવી માનતા માનો. એટલે કલ્યાણજીએ સ્વામીના વચન પ્રમાણે પત્ર લખ્યો અને એ પત્ર પાછો ખેપિયાને આપી અને હળિયાદ મોકલો. વલ્લભજી શેઠે પણ સ્વામીની આજ્ઞા પ્રમાણે સર્વોપરીની માનતા માનવાની વાત સાંભળી એટલે તરત એવો સંકલ્પ કર્યો, એવી માનતા માની, અને કોઈએ ન ધાર્યો હોય એવો ચમત્કાર તુરત જ થઈ ગયો. હા, સંકલ્પ ખાલી થયો એટલી વારમાં. અને જૂનાગઢના નવાબ સાહેબે કોઈ અદૃશ્ય આંતરિક પ્રેરણાથી દિવાનને પૂછ્યું, ઓલા ઉનાના શેઠિયાઓ ફરિયાદ કરવા આવેલા એનું શું થયું? એક બાજુ સંકલ્પ કર્યો અને બીજી બાજુ તરત જ નવાબે નવાબે પૂછ્યું કે ઉનાના શેઠિયાઓએ જે ફરિયાદ કરેલી હતી એનું શું થયું? ત્યારે દિવાને કહ્યું, નવાબ સાહેબ એનો કોઈ નિર્ણય આવેલો નથી, એટલે ઉનાના શેઠિયાઓ ઉનાથી પછી ભાવનગર રાજ્યમાં રહેવા ગયા છે અને હાલમાં હળિયાદ તેઓ છે, એવી વાત સાંભળવામાં આવે છે. નવાબ સાહેબે કહ્યું, દિવાનજી ઉનાના શેઠિયાઓ ઉશાળા ભરી અને ભાવનગર રહેવા જાય તે તો આપણા જૂનાગઢ રાજ્યની આબરૂ જાય, અને આવા શેઠિયાઓ ઉના ખાલી કરે તો રાજને પણ જબરું નુકસાન જાય. મોટા મોટા શેઠિયાઓ જે વિસ્તારમાં રહેતા હોય એમાં સમૃદ્ધિ કંઈક નોખી હોય, એની રોનક કંઈક નોખી હોય. આ નવાબ સાહેબ કહે છે કે આવા શેઠિયાઓ જો વયા જાહે ને તો રાજને પણ નુકસાન થાય, માટે તમે હમણાં ને હમણાં જ ત્યાંના વહીવટદારને આદેશ કરો કે જે કોઈ પણ હતા તોફાન કરનારા એ બધાને ભેગા કરો, ભલે મુસલમાન હોય. એમાં શું, એ બધાને ભેગા કરી અને જેલમાં નાખો, અને બીજું જેની માલ મિલકતને નુકસાન થયું છે એને પૂરતું વળતર ચૂકવવામાં આવે. નવાબે આદેશ કર્યો. એટલું જ નહીં, ઉનાના આગેવાન શેઠિયાઓને પૂર્ણ આદર સાથે ઉના પાછા લઈ આવવામાં આવે અને એના કાયમને માટે એનો માન મોભો સાચવવામાં આવે. આદેશ નવાબ સાહેબે કર્યો. એટલે નવાબ સાહેબના આદેશ મુજબ ઉનાના જે તોફાનીઓ હતા એ બધાને જેલમાં નાખી દીધા અને હિન્દુઓ જે હતા એ બધાને માલ મિલકતનું વળતર પાછું આપી અને વલ્લભજી શેઠને પૂરા માન સન્માન સાથે ઉનામાં પાછા લાવવામાં આવ્યા. સદગુરુ ગુણાત્યાનંદ સ્વામીએ માનેલી સર્વોપરીની સમજણની માનતા કોઈએ ધારી નહોતી એવી રીતે ફળી. કોઈના મનમાં વિચાર ન આવે કે આ ખાલી માનતા માનવાથી આવું કામ થઈ જાય, કારણ કે નવાબ પોતે મુસલમાન હોય, તેમ છતાંય જેમ મુસ્લિમોએ જે આ તકલીફ આપી હોય હિન્દુઓને એ બધાને જેલમાં નખાવી દીધા. કેટલી વાલા ભક્તો વાતો કરીએ, ગુણાતાનંદ સ્વામી હરિભક્તોને સુખિયા કરવા માટે કેટલી ચિંતા કરતા હતા. સાતો સાથ હરિભક્તને ભગવાનનો નિશ્ચય થાય અને ભગવાન ઓળખાય એ પણ કાર્ય કરાવતા, એકલા જ દુઃખ નહોતા ટાળતા, ભગવાન ઓળખાવતા હતા સાથે અને ભગવાનમાં જોડી દેતા હતા. ગુણાતાનંદ સ્વામી એકવાર અચિંત્યાનંદ વર્ણી અને બાલમુકુંદ દાસજી સ્વામી આદિ સંતો બ્રહ્મચારીઓને 20-એક સાધુ બ્રહ્મચારીઓને લઈને ઉના ગામ પધાર્યા હતા. ત્યાંથી કાંધી જઈ ભોજા ભગતના સમઢિયાળે પધાર્યા અને સમાચાર સાંભળી નાગબાઈના નેસમાંથી ખીમા વાઘ દર્શને આવ્યા સ્વામીના, અને ખીમા વાઘને 150 જેટલી ભેંસો ગાયો હતી અને ઘી દૂધનો ખૂબ મોટો વેપાર, ખેતી પણ મોટી હતી, વ્યવહારે ખૂબ સુખી હતા. અને સ્વામી પાસે આવી અને પગે લાગી અને સ્વામીને વિનંતી કરી, સ્વામી હે ગુરુ ગુણાતીત, તું ઘણા વખતે આવ્યો છો, તો કૃપા કરી મારા નેહમાં પધરામણી કર, તુકારે બોલાવે. પણ બહુ ભાવથી સ્વામીને વિનંતી કરતા હતા અને ભાવ ભેરા તુકારાથી સ્વામી પણ આનંદમાં આવી ગયા અને રાજી થયા. પણ સ્વામીને જૂનાગઢ જવાની ઉતાવળ હતી એટલે સ્વામીએ કીધું કે બીજા કોઈ વખતે આવશું, અત્યારે અમારે ઉતાવળ છે, એટલે જરૂર તમારી ઈચ્છા પછી જ્યારે આવશું ત્યારે પૂરી કરીશું. ખીમા વાઘ ન માયના એ સ્વામીને કહે, મા બાપ, એ કાલ કોણે દીઠી છે? હું કેટલા દાડાથી તારી રાહ જોઉં છું. આગ્રહ ભરી વિનંતી જોઈ સ્વામીએ પૂછ્યું, તમારો નેહ કેટલો છેટો છે? ત્યારે ખીમાએ કહ્યું કે 5 ગાઉ સ્વામી, હું છેટો છે, બહુ દૂર નથી. ત્યારે સ્વામીએ કહ્યું, બપોરા કરી અહીં જ રોકાવ, કાલે સવારે આપણે ત્યાં આવશું. ખીમા વાઘને અત્યંત આનંદમાં આવી ગયા અને સાંજે કથા વાર્તા થઈ અને એમાં એ કથા વાર્તામાં બેઠા અને પછી બીજે દિવસે નાગબાઈએ ને નેહમાં સ્વામી પધાર્યા. પાદરમાં એક વિઘાનો વડલો, તે વડલાની છાયામાં ઘાસની પથારી કરી અને એની ઉપર ઘોડાના પીઠ ઉપર પાથરવાની જે દળીઓ બિછાવી અને સ્વામી તે ઉપર બેઠા અને કથા વાર્તા કરી રહ્યા હતા. કથા વાર્તા સાંભળી ખૂબ આનંદ આવ્યો અને ખીમા વાગે ત્યારે બપોરે દૂધપાકની રસોઈ કરી અને સંતોને જમાડ્યા છે અને ખૂબ ભાવ હતો એટલે ગુણાતીતાનંદ સ્વામીને 3 દિવસ રોકાણ. હે, જવાનું હતું જૂનાગઢ, પણ એમનો ભાવ બહુ હતો એટલે સ્વામીને 3 દિવસ રોકાણા છે. આપણી ભાવના જ વાલા ભક્તો ભગવાન અને સંતો સ્વીકારે છે. કદાચ આપણને એમ લાગે કે આપણે કંઈક સંતોની સેવા કરીએ, ભગવાનની સેવા કરીએ, તો આપણી પાસેથી કંઈક જાય છે, કંઈક વસ્તુ પદાર્થ આપણી ઓછી થાય છે, પણ ન્યાસ સ્વીકારવામાં આપણી ભાવના આવે છે એટલે જ તો આપણે જેટલું આપે છે એ કરતાં પણ વધારે પાછું વળતર આપણને ભગવાન આપી દે છે, જે તે રૂપે આપે. પણ સાચી ભાવનાથી આપણે જ્યારે ભગવાનને, સંતને, હરિભક્તને કંઈક અર્પણ કરીએ, કંઈક સેવા કરીએ, ત્યારે એ રાજીપા રૂપે આપણને પરત પાછું આપણને મળે છે. કોઈક આપણને 10,000 કે 20,000 રૂપિયા આપે તો આપણને વાલો લાગે, પણ આ સંતો, આવા હરિભક્તો કંઈક આપણને સલાહ સૂચન આપે, કંઈક એવી વાત કરે શુદ્ધ ભાવથી, શુદ્ધ હૃદયથી, એથી આપણા લાખો રૂપિયાની નુકસાન જાતી હોય અને નુકસાન ન જાય એવી સમજણ આપણામાં ખેડવામાં આવે, હે, તો એ સમજણ દેનારાને જોઈને, એને સાંભળીને આપણને કેટલો રાજીપો થવો જોઈએ, એ કેટલા વાલા થવા જોઈએ. ત્યારે આ સંતો, આ હરિભક્તો આપણને કેટલી ટકોર કરતા હોય છે, આવી રીતે જીવન જીવો, નીતિમાં રહો, નીતિમાં રહો, અવારનવાર વાત કરે. નીતિમાં જે રહે છે એ સુખી રહે છે એવી વાતો વારે વારે જ્યારે સાંભળવામાં આવે છે, ત્યારે એ પ્રમાણે જો આપણે જીવન કરીએ તો પછી વાલા ભક્તો ભગવાનનો રાજીપો મળે છે અને એમાં કંઈક આપણી પ્રગતિ થાય, બાકી થાય નહીં. આ ખીમા વાઘને ખૂબ મહિમા હતો સાધુનો એટલે ખૂબ ભાવથી જમાડ્યા અને 3 દિવસ ત્યાં રોક્યા. જૂનાગઢ જવાના હતા તેમ છતાં સંતો 3-3 દિવસ ત્યાં રોકાણા અને 3 દિવસ ગુણાતીતાનંદ સ્વામીએ ભગવાનના મહિમાની ખૂબ વાતો કરી અને ખૂબ કથા વાર્તાનું સુખ આપ્યું છે. અને ખીમા વાઘે અંતે સંતો બ્રહ્મચારીઓની પૂજા કરી, બધાને ધોતિયા ઓઢાડ્યા અને 1,000 રાળનો ઢગલો કર્યો સ્વામીની આગળ અને સ્વામીને કહે, લે સ્વામી, આ 1,000 રાળ મારા રાધારમણ દેવને ભેટ. એટલે સ્વામીએ પૂછ્યું, આટલા બધા શું કામ? અને ત્યારે જે ખીમા વાઘ કહે છે ને બહુ આપણે સમજવાની જરૂર છે. એમણે કીધું, સ્વામી, આ તે દીધા છે અને તારા છે એટલે તને આપું છું. ભલે શબ્દ તુકારે બોલતા હતા પણ વાત બહુ ઊંડી છે. આ તો સ્વામી તમારા આશીર્વાદથી, તમારી કૃપાથી આ બધું છે, આ જે છે તમે દીધું છે એટલે તમને આપું છું, બાકી અમારું ક્યાં કાંઈ છે? શૂન્ય થઈ ગયું બધું. હા, કાંઈ પોતાનું નથી એવું માની જે બેસે એને કાંઈ ચિંતા ન થાય. મારું ક્યાં કાંઈ છે અહીંયા, એને કોઈ પ્રકારની ચિંતા થાય જ નહીં, એને કોઈ બીજા સંકલ્પ થાય જ નહીં, દુઃખ આવે જ નહીં, ગમે એટલું વયું જાય તોય દુઃખ ન આવે. આવું કીધું સ્વામીને કે આ તે દીધા છે, તારા છે અને તને જ અર્પું છું, મારું કાંઈ નથી. અને આવી સમર્પણ ભાવના જોઈને સ્વામી ખૂબ રાજી થયા છે. સ્વામી એ ગીરમાં થઈ કાલસાણી પધાર્યા અને 5 દિવસ રોકાયા અને પછી જૂનાગઢ આવ્યા. સમર્પણ ભાવના જે છે ને એમાં પછી આપણે કોઈ પ્રકારની કિંમત આપણે જોઈ શકતા નથી. એમાં કોઈ પ્રકારનું આટલું મોંઘું છે, આટલું મોંઘું છે એ કાંઈ દેખાય જ નહીં. પણ ક્યારે જ્યારે સમર્પણ ભાવ હોય ને, આપણે દઈ દેવું છે ભગવાનને માટે ને સંતને માટે ને હરિભક્તને માટે સત્સંગને અર્થે આ વાપરવું છે, ત્યારે કેટલું દીધું ને કેટલું મોંઘું છે આ વસ્તુ પદાર્થ, કેટલી મોંઘી છે આ વસ્તુ, એની કિંમત કાંઈ આપણે પછી ગણતરીમાં આવે નહીં. આ સુરતી હરિભક્તો રોજ આવે, દિનેશભાઈ અને આ જયંતિ કાકા, એમનું એક જ એક લક્ષ્ય, ભગવાનને માટે પેલા ભાવ નહીં પૂછવાનો, જે સારું લાગે એ શાકભાજી લઈ લેવાનું, પછી કે આનો ભાવ શું છે બોલો હાલો, બસ ઉચકી લેવાનું જે સારું લાગે. આ સમર્પણ ભાવ, અને પાછું એક બે દી નહીં હો, એ રોજ જે જ્યારથી જોડાય છે ત્યારથી રોજ જે. કેવી ભાવના શુદ્ધ, કેવો સમર્પણ ભાવ છે સુરતી હરિભક્તો માં આ ખરું. એને કોઈનો અભાવ ન આવે, કોઈનો અવગુણ ન આવે, કઈ બીજો વિચાર નહીં. બોલો, આવા સમર્પણ ભાવથી સંતો રાજી થાય. જેને જેને આવો ભાવ હોય એ ઉપર સંતો અઢળક રાજી થાય છે. આવી રીતે વાલા ભક્તો, સમર્પણ ભાવ જ્યારે સંતમાં થાય છે ત્યારે વાલા ભક્તો આપણને રાજીપો મળે છે. ગુણાત્માનંદ સ્વામી એક વખત સંતો ભક્તોને લઈને અને જાતા હતા, અને એક ગાડામાં ધર્માદાનો બાજરો છૂટો મૂકેલો હતો. સરસ મજાનો બાજરો એ આખા ગાડામાં છૂટો ભર્યો હતો, અને ગુણાત્માનંદ સ્વામી રસ્તામાં જાતા હતા, સંતો ભક્તો ભગવાનનું સ્મરણ કરતા હતા અને રસ્તો કાપતા હતા, પણ વરસાદને લીધે ખૂબ ગારાવાળો રસ્તો થયો હતો, એટલે બળદો મજબૂત હતા છતાં ગાડાને માંડ માંડ ખેંચતા હતા, અને અચાનક બે પૈડા ગાડામાં ખૂટી ગયા હતા. ખૂત્યું ગાડું ગારા માહી કાઢવાને કર્યો પ્રયાસ, હે ધરો ધરાને આંબી ગયો સૌ થયા છે નિરાશ. બળદોએ ખૂબ પ્રયાસ કર્યો પણ ગાડું બહાર નીકળ્યું નહીં, ગાડાનો ધરો હતો એ ધરતીમાં આંબી ગયો, એટલું બધું ખૂટી ગયું. સંતો પાર્ષદો પણ બહાર કાઢવા મથવા લાગે, પણ ચારેય બાજુ ગારો હતો એટલે ગાડું ખાલી કરી શકાય એવી પરિસ્થિતિ પણ નહોતી, કારણ કે છૂટો બાજરો ખાલી કરીને ક્યાં નાખવું, બધે ગારો છે. અને એક બાજુ ગુણાત્માનંદ સ્વામી ઉભા ઉભા બધાને પ્રોત્સાહિત કરતા હતા. ત્યારે સાધુ એક બોલિયા, જે બ્રહ્માંડ તોડે એવી વાતો કરે. એક અડિયલ કંઈક સંત હશે, એમના મનમાં વિચાર આવ્યો હશે કે આ બ્રહ્માંડ ફોડી નાખે એવી વાતો કરે છે. એ સામર્થ્ય ક્યાં ગઈ કહો ગાડાને દૂર કરે. સામર્થ્ય ક્યાં ગઈ બધી, કેવન તો ગાડાને એક બાજુ ઉપાડીને મૂકી દે. વાત સુણીને આવ્યા અક્ષર અસલ રંગમાં, અક્ષર બ્રહ્મ ગુણાત્માનંદ સ્વામી આવી ગયા અસલી રંગમાં, અને હાકોટો મારી અને બધાને કીધું બધા હટી જાવ એક બાજુ, હવે જ બતાવી જ દેવું છે. બળદ સહિત ઉપાડ્યું રહી ગયા બધા દંગમાં, આખું ગાડું બળદ સહિત ઉપાડીને એક બાજુ મૂકી દીધું અને જોતા રહી ગયા બધા આ હું. અને એ સામર્થ્ય વાળી નજર એ સાધુ જે બોલ્યા હતા એની સામે કરી, એટલે તરત જ એ સાધુથી એ દ્રષ્ટિ ખમાણી નહીં, એ તેજ એટલું બધું હતું. એટલે એ સાધુ જોઈ ના શક્યા, સ્વામી અસલી રંગમાં આવી ગયા હતા. હે, જેમને એ એક એક રૂવાડે અનંત બ્રહ્માંડ ઉડતા હોય એવા સંતને માટે ગારામાંથી ગાડું કાઢવું એ તો રમતની વાત કહેવાય. માયાના કણમાં ખૂટેલા જીવને દ્રષ્ટિ માત્રથી બહાર કાઢી લે, તેમજ જીવનો પગ પકડીને ઘા કરે તો માયાથી પર અક્ષરધામ પહોંચાડી દે એવી સામર્થ્ય હોય, આ તો એક ગાડું આમ એક બાજુ મૂકે તો રમતની વાત કહેવાય ને. કોઈક બળિયા હોય નહીં, કંઈક કામ કરવું હોય તો કે સ્વામી એક બાજુ હટી જાઓ, આ તો એક બે મિનિટમાં થઈ જાય, હા બધા હટી જાવ એક બાજુ, એ બળ હોય એવું. સ્વામીને આમાં શું, આમાં કે ગાડું એક બાજુ મૂકવું. ગાડું બહાર કાઢીને સ્વામીએ પેલા સાધુ સામે જોયું અને સાધુથી એ સેવાયો નહીં તાપ. વાલા ભક્તો, માયાથી પાર મુક્તો પોતાના સમસ્ત ઐશ્વર્યને દબાવીને સામાન્ય જીવોને હિત માટે સામાન્ય જીવની જેમ વર્તતા હોય છે. આપણને ખ્યાલ ન હોય, અત્યારે પ્રગટ એવા હોય મુક્તો, સામાન્ય જીવની જેમ રહેતા હોય, સામાન્ય જીવની જેમ ક્રિયા કરતા હોય, પણ એ મુક્ત હોય છે. પણ દેહાભિમાનના કારણે, જેને જેને દેહાભિમાન હોય એવા પુરુષો જે છે, એ મહાપુરુષોનું જે અસલ સ્વરૂપ જે છે ને, એને સમજી શકતા નથી, એને ઓળખી શકતા નથી. ગાયની આવમાં જેમ ઇતરડી રહેતી હોય ને, એ હાવ નજીક હોય પણ તેમ છતાંય એને સુખ છે નું, એ શું પીવે, લોહી પીવે, પણ વાછરડાની જેમ દૂધનો સ્વાદ એને આવે નહીં. એનું કામ એટલું જ છે કે ગાયનું લોહી પીવું, હા, ઇતરડીનું કામ એ જ છે ને. એવી જ રીતે ઘણા ઘણા મુક્તોની સાથે રહેતા હોય અહીંયા, હો, પણ ઘણાયનું કામ આવું ઈતરડી જેવું, આ મોટા પુરુષોનું લોહી પીવું. એને એ મહાપુરુષોનો જે અસલ રંગ છે, એ જે મહિમા છે, એ સમજી ના શકે, અને જે પ્રાપ્ત એ દ્વારા કરવાનું હોય એ પ્રાપ્તિ કરી ના શકે. બસ માઇક વસ્તુ પદાર્થની ઈચ્છા કંઈક રાખે, એ આ લોહી બરાબર છે, પણ જે દૂધ પીવાનો જે સ્વાદ છે તો વાછરડો થાય ત્યારે એ સ્વાદ આવે, બાકી ન આવે. માટે વાલા ભક્તો, આવા મહાપુરુષો જ્યારે જીવન જીવતા હોય છે ત્યારે આપણે ક્યારેય મનુષ્ય ભાવ ન રાખી અને દિવ્ય ભાવ રાખી. કોણ કેટલી સામર્થ્ય યુક્ત છે એની આપણને ખબર નથી. માટે આપણે માટે તો એક જ ઉપાય છે, બધાયને મુક્ત માનો, બધાયને મુક્ત માનીએ, બધાયની સામર્થ્ય ઓળખવાના પ્રયત્ન કરીએ, મહિમા સમજીએ, ત્યારે આપણને સત્સંગનું અલૌકિક સુખ પ્રાપ્ત થાય છે. વાલા ભક્તો, કથાનો સમય પૂરો થયો છે, બીજા પ્રસંગો આવતીકાલે સાંભળશું.